नमो अरिहंता नमो तीर्थानं नमो आयिरियाणं नमो उवध्यायाणं नमो लोये सर्वसाहूं मंगलं भगवान जीरो मंगलं गौतमो मंगलं कुंदकुंदारो जैन धर्मो
जो जैन सिद्धांत प्रश्नोत्तर माला एमां आपणे दसमो अधिकार चाले छे। ए दसमो अधिकार में आपणे मोक्ष मार्ग नुं स्वरूप एनी चर्चा चाली छे। ए मोक्ष मार्ग ना स्वरूप में पण आपणे कोई पण कार्य पांच समवाय पूर्वक थाय छे ત્યાંથી વાત ઉપાડી હતી અને એમાં પણ આપણે પુરુષાર્થનું મહત્વ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। બરાબર, છેલ્લા બે ક્લાસથી લગભગ આપણે આ પુરુષાર્થની ચર્ચા કરી રહ્યા છે કે મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે પુરુષાર્થનું મહત્વ શું છે। બરાબર, જો આપણે છેલ્લે 140 ક્વેશ્ચન સુધી વાત થઈ હતી, આજે 141 થી આગળ વધારવાની છે। થોડી સામાન્ય પેલા ભૂમિકા બાંધીએ, અહીંયા વાત તો દ્રવ્યલિંગી મુનિની કરી છે પણ આપણા પર પણ બધા ટોપિક એ જ લાગુ પડે કે જે જીવ કોઈ પણ પ્રયોજનભૂત પદાર્થ જે છે એ પ્રયોજનભૂત પદાર્થોમાં એની સાચી કારણ શું છે, સાચું સ્વરૂપ શું છે અને ભેદ અભેદ કેવી રીતના લાગુ પડે છે એની જો સાચી માન્યતા ન હોય તો એને કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા જ્ઞાનમાં રહી જાય છે। એને કારણે એ વસ્તુનું સ્વરૂપ સાચું સમજી શકતા નથી અને સાચું ન સમજવાને કારણે આનું કાર્ય આનાથી થશે, આ કાર્ય ઓલો કરી આપશે, આનું સ્વરૂપ આવું છે અથવા તો આ વસ્તુ ભેદરૂપ છે અભેદરૂપ છે, આ બધામાં કન્ફ્યુઝન ને કારણે ક્યારે એનો સાચો પુરુષાર્થ આગળ વધી શકતો નથી। એમાં આપણે અનેક ક્વેશ્ચન દ્વારા દ્રવ્યલિંગી મુનિમાં ક્યાં ભૂલ રહી જાય છે એની આપણે ચર્ચા કરી, સાથે સાથે આપણે આપણા જીવનમાં ક્યાં ભૂલ રહી જાય છે એની પણ લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ને કે આપણે આપણા જીવનમાં આખો દિવસ આપણો ક્યાં જાય છે કે ઘરના મેનેજમેન્ટમાં, બિઝનેસના મેનેજમેન્ટમાં, કોઈ પણ બહારની વસ્તુના મેનેજમેન્ટમાં, પણ સાથે આ આત્માનું સ્વરૂપ વાંચવા વિચાર કરવા માટે આપણી પાસે આખા દિવસમાંથી ટાઈમ નીકળતો નથી। આ શું થઈ રહ્યું છે કે કાર્ય જે કરવાનું છે એ વિષયમાં આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકતા નથી, બીજા વિષયોમાં આપણો ટાઈમ જાય છે એટલે પ્રયોજનભૂત કાર્ય થતું નથી, એટલે એને પ્રયોજનભૂત કાર્ય કહેવામાં આવે છે। હવે એટલે આ ચર્ચા આપણે ત્યાં કરી હતી। તો જો હવે આપણે આગળ વધીએ છીએ, એમાં ક્વેશ્ચન 141 થી આપણે આગળ વધીએ છીએ। તો અહીંયા ક્વેશ્ચન પૂછે છે કે દેવાદિક અને તત્વાદિક નો નિર્ધાર અત્યારે થઈ શકે છે? આ જે પ્રયોજનભૂત કાર્ય છે, જીવનું પ્રયોજન છે સુખી થવું, સુખી થવા માટે હમણાં આગળ કહે છે કે મોક્ષ માર્ગમાં વધીને જીવ સુખી થઈ શકે, ત્રીજી ધાડમાં આવે છે ને કે સુખ ક્યાં છે તો મોક્ષમાં છે, અને એ મોક્ષ કેવી રીતના પ્રગટ થાય તો મોક્ષ માર્ગ થી। એ મોક્ષ માર્ગ શું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રીતના પહેલી જ ગાથામાં આવે, ત્રીજી ધાર પહેલી ગાથા। તો એ મોક્ષ માર્ગનું સ્વરૂપ શું, તો અહીંયા મોક્ષમાં આજે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે એનો 9મો અધિકારથી ઘણું બધું અહીંયા આજના ટોપિકમાં આવશે, આપણે વાંચશું ને લગભગ બધું એ જ એમાંથી લેંગ્વેજ સીધી અહીંયા લીધી છે। એમાં ચાર સ્ટેપ્સ બતાવશે કે સૌથી પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા, પછી સાત તત્વોનું શ્રદ્ધા, સ્વપરભેદી અને આત્માનો અનુભવ, એ આપણે લઈશું હમણાં। અહીંયા ક્વેશ્ચન છે પેલા એકદમ સિમ્પલ, દેવાદિક અને તત્વાદિક નું શ્રદ્ધા અત્યારમાં થઈ શકે છે, આ કાળમાં થઈ શકે? હા બોલો, કેવી રીતના થઈ શકે? તો પંચમ કાળ છે, ઊંડા અવસર પીણી કાળ, બહારમાં કેટલી બધી જો તમની પંચેન્દ્રિય જીવ તો છે ને હમણાં પણ ધર્મની પ્રભાવના થઈ રહી છે ને હમણાં પણ, અને હમણાં પણ જ્ઞાની ધર્માત્માઓ વિચરી ગયા કે તો એમનો ઉપદેશ સાંભળીને આપણે પણ આનો શ્રદ્ધાનો નિર્ણય કરી શકીએ એવો અંદરથી પહેલા વિશ્વાસ આવવો જોઈએ આપણને કે ના આપણે પણ કરી શકીએ, તો એ જાતની મહેનત પણ આપણી થાય ને. જેવી રીતના કોઈ પેલા યુદ્ધ કરવા જાય તો ખબર પડે કે ભાઈ સામેની સેનામાં 10,000 સૈનિક છે અને આપણી સેનામાં 5,000 સૈનિક છે, તો શું આપણે લડી શકશું એમની સામે? પહેલા એ ક્વેશ્ચન ઉભો થાય. હવે જેને ક્વેશ્ચન ઉભો થાય એ ક્યારે લડી શકે? એ લડી જ ન શકે, એને હિંમત જ ન થાય. તો જેને પહેલાથી એમ કોન્ફિડન્સ, અરે આવવા દો એમાં શું છે, આપણે બધાને પહોંચી વળશું એવું અંદરથી એને હિંમત હોય તો એ જઈને એ લડી શકે ને. એવી રીતના આ પહેલા જ આપણો પંચમ કાળ કે આમ છે તેમ છે એ વિચાર કરવા બેસી જઈએ તો ક્યારે આપણો સાચો પુરુષાર્થ જ ન થઈ શકે. આપણી પાસે જેટલા પુણ્યના ઉદયને કારણે સંયોગો પ્રાપ્ત થયા છે, આ જૈન ધર્મ છે, જીનવાણી છે, સાચા ગુરુનો સમાગમ આદિ, સાચું તત્વ આપણને મળ્યું, બધું આપણી પાસે સોલ્ડ છે અને આપણે ગમે ત્યારે આપણી મરજીએ સાંભળી શકીએ. હવે તો અમુક કંઈક નવી વસ્તુ આવે છે એમ સાંભળ્યું કે તમે જે ટોપિક તમારે ભણવું હોય ને એ ટોપિક પણ તમે ભણી શકો એમ, કે તમે સર્ચ કરી શકો અને તમને મળે કે અહીંયા આ વિષયમાં આ ટોપિક લીધો છે, તમે એ સાંભળી શકો, કેટલું ઈઝી થઈ જાય. તો એના પછી આપણે નિર્ણય શું કામ ન કરી શકીએ? જો અહીંયા શું કહે છે, હા પ્રમાદ છોડી. અત્યારના આપણને મેઇન વસ્તુ શું નડે છે કે પ્રમાદ નડે છે. આપણી જ આળસને કારણે આપણે સાચો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી શકતા નથી. આપણે બધા પુરાણો સાંભળીએ ને, પુરાણો જોઈએ ને તો કેવું આવે કે શાંતિનાથ ભગવાને અરીસામાં જોયું, પહેલા શાંતિનાથ જયારે રાજા હતા ત્યારે, કે પહેલા એમનું ચહેરો એકદમ સરસ દેખાયો અને એક ક્ષણ પછી જોયું તો એમને થયું કે ના કંઈક બદલાઈ ગયું, એટલાથી એમને વૈરાગ્ય થઈ ગયો અને દીક્ષા લઈ લીધી. પછી ભરત ચક્રવર્તીનો કે અરીસામાં જોયું, એક સફેદ વાળ દેખાયો અને એમને દીક્ષા લેવી. પછી જયારે શાંતિ કોઈ બીજા યાદ નથી આવતું, પણ એવી રીતના બીજા ચક્રવર્ત કોઈ રાજાને એવી રીતના તમે જો અગાસી ઉપર હતા, એક તૂટતો તારો જોયો અને એનાથી વૈરાગ્ય થઈ ગયું અને દીક્ષા લેવી. ત્યારે જીવનના પરિણામ કેટલા કોમળ હશે કે ખાલી આટલી મામૂલી વસ્તુમાં પણ એમને વૈરાગ્ય થતું હતું ને આગળ વધી જતા. અને હવે આપણી આજુબાજુ કેટલી બધી વસ્તુઓ થઈ રહી છે તો પણ આ આપણો પ્રમાદ છે, આળસ છે એક જાતનું, કે આપણે એવો કોઈ હિંમત ઉપાડીને કે ના મારે હવે આ બધામાં કઈ જંજાળમાં રહેવું નથી, આપણે એના કરતા હવે બાકીનું જીવન આપણે ધર્મમાં સમર્પિત કરશું અને તત્વ નિર્ણય કરવાની કોશિશ કરશું, એમ કરીને એમ પુરુષાર્થ ઉપાડીને નીકળી શકતા નથી. હજી આપણે એટલા બધા કમિટમેન્ટમાં ફસાયેલા હોય ને કે આ બાકી છે ને. આપણને અમુક એવી પરિસ્થિતિ હોય કે ચલો આપણે અમુક આપણે જે આપણા વ્યાપાર આદિ કરવું પડે કે ફાઇનાન્શિયલ રિસ્ટ્રિક્શન્સ છે, કોઈનું ધ્યાન રાખવું, એ વસ્તુ જુદી છે. પણ જો વેલ ટુ ડુ હોય, બધું વ્યવસ્થિત હોય તો પણ છૂટી શકતા નથી ને. તો આ કેમ નથી છૂટી શકતા? કેમ કે આ પ્રમાદ મળે છે આપણને. તો પ્રમાદ છોડીને સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે. બધાનો એટલે કોનો? કે દેવાદિકનો, તત્વાદિકનો, એટલે સોપર વેદ વિજ્ઞાન આત્માનુભવ, એ બધું થઈ શકે છે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો જીવને પોતે જ તે ભાસી જાય. બોલે આજે આપણે દ્રવ્ય ગુણ પર્યાયની વાત ચાલતી હોય અને સાચું સ્વરૂપ આપણે સાંભળ્યું, હવે કોઈ આવીને કઈ બીજું બીજી રીતે કે ના ના દ્રવ્ય એમ નહીં, આ તો દ્રવ્ય એટલે તો એવી વસ્તુ કે જે બસ એક ક્ષણમાં હોય, એક ક્ષણમાં ન હોય, બધું પલટી જાય, તો આપણને ખબર પડે ને કે ના ના આ તમે કહો છો બરાબર નથી, આ તો કંઈક અલગ વસ્તુ કહો છો, અમે આવું નથી સાંભળ્યું પહેલા, એવું આપણને તરત ખબર પડી જાય કે ને. તો જીવ પોતે નિર્ણય કરી શકે છે કે ના જો આ વસ્તુ આમ નથી આમ છે, આ તત્વની વિરુદ્ધ વાત ચાલે, એવો આપણે નિર્ણય કરી શકીએ કે નહીં? એવી આપણામાં શક્તિ છે ને, એવું લોજિકલી વિચાર કરવાની અને સાચા પોતાનો નિર્ણય કરવાની શક્તિ છે ને આપણામાં, તો એવી શક્તિને કારણે આ સાત તત્વનો આદિનો પ્રોપર ભેદ વિજ્ઞાનનો નિર્ણય જીવ કરી શકે છે. એટલે આવું પોતાને કોન્ફિડન્સ અંદર હોવો જોઈએ કે ના હું કરી શકીશ, તો એ મોક્ષ માર્ગ પર આગળ ચાલીને પોતાનું કલ્યાણ કરી શકે. હવે તમે આપણે જોઈએ ને મેજોરિટી આજકાલના જીવોને શું તકલીફ હોય છે કે અરે ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય તો એટલો હતો, એમને તો આટલા હંડ્રેડ ઓફ શાસ્ત્ર વાંચ્યા હતા, અને અમે તો અરે અમે તો કાંઈ વાંચ્યું નથી હજી સુધી, અમારો તો કાંઈ સ્વાધ્યાય નથી, અરે અમને તો કાંઈ આવડતો નથી. અરે તમે પંડિતજી, અરે તમે પોતે પોતાની જાતને જેવા ડાઉનગ્રેડ કરી નાખે કે એટલા ડાઉનગ્રેડ થવાને કારણે પોતાને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય કે અમારાથી તો કઈ, અમારે તો હજી બહુ સ્વાધ્યાય કરવાનો બાકી છે. સમ્યક દર્શન, અરે આ તો બહુ દૂરની વાત છે ભાઈ, પેલા અમને જરા વાંચવા દો. તો અચ્છા આ શું થાય છે ખબર, પોતે પોતાને જ એટલા ડાઉનગ્રેડ કરી નાખે છે કે એ જાણે કોઈ બીજી ઘણી બધી વસ્તુ કરશે એના પછી એમને સમ્યક દર્શન થવાની પોસિબિલિટી પણ છે એવું આપણને લાગે. ખ્યાલ આવે ને? તો આપણે જાતે આ સમ્યક દર્શન કેટલું દૂર કરી નાખ્યું, આ ખ્યાલ આવે છે કે નહીં? આ બધી જીવની ભૂલ થાય છે અત્યારે. બાકી સમ્યક દર્શન જો એક્સપિરિયન્સ કરી શકે તો કેટલું સરળ હોવું જોઈએ. ઘરેથી મંદિર આવવું છે ને અઘરું છે, ઘરેથી મંદિર આવવું અઘરું છે, કેમ કે એમાં તમને ઘણી બધી ફેક્ટર્સ આવે ને, તમારે તૈયાર થવું પડે, તમારે કપડાં પહેરીને બહાર આવવું પડે, રિક્ષા મળે ન મળે, તમારી ગાડી ચાલે ન ચાલે, વચમાં ક્યાંક પેલા પોલીસ રોકી દે, કઈક તકલીફ થાય, અને તમે મંદિર પહોંચો વચમાં ટાયર પંચર થઈ જાય, કેટલા બધા ફેક્ટર્સ આવે. જયારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એનાથી સરળ છે, કઈ કરવાની, કઈ કરવાનું એવું ટેન્શન જ નથી, પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરે ને થઈ જાય. તો પહેલા આટલું સરળ છે એમ આપણે પહેલા એક્સેપ્ટ કરીને માનવું પડશે કે ના આટલું સરળ છે, થઈ શકે છે, તો પછી જીવ એના માટેનો જે પણ એફર્ટ કે પુરુષાર્થ હશે એ કરશે. આજે આપણને આપણે મંદિરમાં જ, આપણા મંદિરમાં બીજાની તો વાત જાણે, જેટલા મેજોરિટી લોકો આવે ને એ મેજોરિટીને શું થાય કે ના ના સમ્યક દર્શન તો અરે ગુરુદેવ જેવાને થઈ શકે, આપણી તો ક્યાં હજી એવી સાથે. એવું નથી, આ સંઘની પંચેન્દ્રિય જીવ છે, પંચમકાળ ભલે હોય પણ બધાને કહી શકે એવું છે. એક વખત આપણે અમદાવાદથી શૈલેષભાઈ છે ને એ આવ્યા હતા, એમનું પ્રવચન કંઈક કહ્યું હતું, બહુ સરસ સાંભળ્યું ને બહુ મજા આવી. એ કહે કે સંઘની પંચેન્દ્રિય જીવને પંચમકાળમાં ક્યાં સુધી જઈ શકે, થિયોરેટિકલી અત્યારે ક્યાં સુધી જઈ શકે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી થઈ શકે, મુનિરાજ સુધી થઈ શકે, બરાબર? તો ચલો એટલું નહીં, પણ આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીએ ને. જેવી રીતના એમ ચલો આપણે એમ કહીએ કે ભાઈ અમે તો મિથ્યા દ્રષ્ટિ છે તો અમને હજી એવો રાગભાવ થઈ જાય, ચલો એક્સેપ્ટ કરીએ કે આપણને એવો રાગભાવ થઈ જાય, પણ સાથે એટલો આત્માનો આનંદ પણ થઈ જવો જોઈએ ને, કેમ કે આપણી ભૂમિકામાં પોસિબલ છે, તો કેમ ન થતો? કેમ એ આપણે ક્વેશ્ચન નથી પૂછતા, આપણે આ બાજુ થોડું શિથિલ લોલું થઈ જાય કે અરે અમારી ભૂમિકા જ એવી છે કે અમને આમ રાગ થઈ જાય છે, એમ કરીને આપણે પોતાને જસ્ટિફાય કરીએ, પણ સામે આમ હિંમત કરીને આ ન કરે કે અરે મને આટલા આવો આનંદ કેમ નથી આવતો, એમ સામે એમ કરીને હિંમત કરવી જોઈએ ને આપણે. તો જો ફરીને આપણે 141 ક્વેશ્ચન છે, શું ચાલે છે કે દેવાદિક અને તત્વાદિકનો નિર્ધાર અત્યારે થઈ શકે કે નહીં? તો હા થઈ શકે છે, પ્રમાદ છોડીને સાચો ઉદ્યમ તે કરે તો બધાનો સાચો નિર્ણય થઈ શકે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો પણ જીવને પોતાને તે ભાસી જાય છે. આજે આપણે સમજો, તમે હવે તો યુટ્યુબનું બધું એટલું સરળ થઈ ગયું, ક્યારેક સર્ચ કરવું જોઈએ, ઘણા બધા હવે તો ગુરુ ને બધા કેટલા બધા છે, તમે કોઈ પણ આમ સર્ચ કરો આ બાપુ અથવા ઓલા ગુરુ આ સદગુરુ ને એ બધું તમે ક્યારેક સાંભળો તો આપણને ખબર પડે કે એ જે કહે છે એમાં ક્યાં તત્વોમાં ભૂલ થાય, આપણને ખબર પડે. જો આપણને તત્વ વ્યવસ્થિત સમજાયું હોય ને તો સામે એમનામાં ભૂલ આપણને ખબર પડે, નહીં તો આપણું તત્વ બરાબર સમજાયું નથી, આપણે ખાલી સાંભળવા પૂરતું સાંભળી લીધું. ખ્યાલ આવે? જો એ પણ બરાબર લાગતું હોય અને આ પણ બરાબર લાગતું હોય તો પછી ક્યાંય આપણા તત્વોમાં ભૂલ અનક્લેરિટી ખ્યાલ આવે ને. એકાદ ક્લિપ હમણાં જ સાંભળી હતી તો તમને એક જીસ્ટ આપું કે એ ભાઈ એમ કે મારા જીવનની એક ક્ષણ એવી થઈ ગઈ કે જાણે આમ મને આનંદ 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 થઈ ગયો, મજા આવી ગઈ એમ. પછી શું ક્ષણે થઈ એટલે સમજાવતા હતા કે એક વખત હું આવી રીતના સાયકલ ચલાવીને આમ ટેકરી ઉપર જતો હતો. પછી ત્યાં ટેકરી ઉપર પહોંચ્યો ત્યાં એક આમ ઝાડ હતું, તો ત્યાં ઝાડથી મને આમ ત્યાં બેસવાનું મન થયું એટલે હું ત્યાં જઈને બેસી ગયો. ત્યાં બેસીને આમ જરા વિચાર કરતો હતો, નેચરને નિહાળી રહ્યો હતો, અને એ વિચાર કરતા કરતા મને આમ એવું અંદરથી ભાસ્યું કે અરે આ દુનિયા તો જાણે આખી જેવી રીતના આજુ આ ઝાડ છે, આ પક્ષીઓ છે, આ આકાશ છે, આ સુંદર હવા વાઈ રહી છે, આ બધું જાણે આમ નેચર 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 હોય, હું પણ એક નેચરનો ભાગ છું એમ કરીને હોય, અને એમ એવું આમ જાણે આમ આપણે આમ એમાં તલ્લીન થઈ ગયા કે જાણે અડધો પોણો કલાક નીકળી ગયો ને મને ખબર જ ન પડી. એટલે કે આમ એવું થયું એ ક્ષણ એવી આમ કે મને અંદરથી એવો આનંદ રોમાંચ થઈ ગયો કે મને મજા આવી ગઈ. હવે કોઈ બીજું સાંભળે તો શું થાય કે હા જો એમને સમ્યક દર્શન થયું, જો સમ્યક દર્શન થયું. અરે આને કઈ સમ્યક દર્શન થોડી કહેવાય, ખ્યાલ આવે છે ને. આત્માની કઈ વાત નહીં, અંદર આત્મા શું છે એનું કઈ જ્ઞાન નહીં. આ પૂજગલને જોઈને એ વિચારે ચડી ગયા, ખ્યાલ આવે. પૂજગલને જોઈને વિચારે ચડી ગયા, અડધો કલાક શું ઊંઘ આવી જાય તો કલાક નીકળી જાય, ખ્યાલ આવે ને. આને કઈ થોડી તત્વ નિર્ણય કહેવાય. તો આ જયારે આપણે આવું સાંભળીએ કોઈનું તો આપણે સાચો નિર્ણય કરી શકીએ કે નહીં કે ના આમાં તત્વમાં ભૂલ છે, કરી શકીએ કે નહીં. તો આપણામાં અંદરથી એવો પેલા કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના આ ક્ષણ આ કાળમાં પણ હું તત્વનો નિર્ણય કરી શકીશ, અને કોઈ બીજું આવી કઈ તત્વથી વિરુદ્ધ વાત કરતું હશે તો મને સમજાશે કે ના આ બરાબર નથી, ખ્યાલ આવે છે ને. એવો આપણે અંદરથી પેલા કોન્ફિડન્સ હોવો જોઈએ. જો આગળ વધીએ 142 પ્રયોજનભૂત તત્વને જીવ યથાર્થ જાણે માને તો એને શું લાભ થાય. કે ચલો તમે કહો છો કે આપણે નિર્ણય કરવો જોઈએ, ઉપર કીધું ને કે દેવાદિક અને તત્વાદિકનો નિર્ધાર પહેલા હું કરી શકું કે નહીં, તો હા કરી શકાય. તો એ કરીને શું લાભ થાય? તો જો તેને યથાર્થ જાણે શ્રદ્ધે તો તેને સાચો સુધાર થાય છે, અર્થાત તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો આપણે એકાદ બે ક્લાસ પહેલા વાત કરી હતી કે જીવનું ખરું પ્રયોજન છે સુખી થવું. એ સુખી થવા માટે આપણે બધી મહેનત કરીએ, સવારથી લઈને સાંજ સુધી જે પણ એક્ટિવિટી આપણે કરીએ બધું સુખી થવા માટે કરીએ. એ તો સવારના ઉઠ્યા હોય જરાક આપણે મોઢામાં વાસ કેવો આવતો હોય ને તો બ્રશ શું કામ કરીએ છીએ કે ભાઈ ઓલું જરાક દૂર થાય અને થોડું ફ્રેશનેસ જેવું લાગે. એ આપણને એ ભાવ એની પાછળ શું છે કે ભાઈ ઓલાને કારણે જરા ઇન્કન્વિનિયન્સ છે એ હટી જાય તો જરા એનાથી મને કન્વિનિયન્સ લાગે, એટલે સુખી થવાનું થયું ને. હવે એના પછી બાકીની વસ્તુઓ પણ આપણે એક એક લગાવી લેવાની, બધું સુખી થવા માટે કરીએ. હવે સુખી થવાનું મૂળભૂત પ્રયોજન તેનાથી સિદ્ધ થાય છે તો સાત તત્વોના નિર્ણયથી. એની ચર્ચા આપણે પહેલા થઈ ગઈ એટલે એમાં હવે વિશેષ નથી જતા, પણ એક મૂળ પોઈન્ટ મારે એ બતાવવો હતો કે એ સાત તત્વ શું છે. એ એવી મિનિમમ વસ્તુ છે કે જેને જીવ જાણે, જેની શ્રદ્ધા કરે તો એને સુખની ઉત્પત્તિ થાય છે. હવે એના સિવાય, એ સાત તત્વ સિવાય, હવે હું મોટામાં મોટો મેડિકલ સર્જન હોઉં બરાબર, મને હાડકાના બધું નોલેજ હોય, કે હું મગજનો ડોક્ટર હોઉં તો મને બધું નોલેજ હોય, એક એક નવ ક્યાંથી ક્યાં જાય છે, એનું શું કાર્ય છે, એટલી બધી સર્જરી મેં કરી હોય કે ડેલિકેટમાં ડેલિકેટ બધું હું કરી શકતો હોઉં, એવી મારા હાથમાં જાદુ છે, કોઈ પણ આવે તો હું એને બચાવી શકું છું, ખ્યાલ આવે ને. જો આ ઉપરના આવા વાક્ય કોઈ કહેતું હોય આપણને તો તત્વનો નિર્ણય થાય કે નહીં કે ભાઈ આ એકચ્યુઅલી એનાથી થાય છે કે નહીં. એકચ્યુઅલી એના હાથમાં કોઈ જાદુ નથી, એ તો એક સમયની પૂતગલના પરિણામો એવા છે કે એવું એ કાર્ય થાય છે. પણ મારે કહેવાનું શું હતું અહીંયા પોઈન્ટ, કે એને ગમે તેટલું આ પૂતગલનું નોલેજ હોય એનાથી એને સમ્યક દર્શનરૂપ સુખ પ્રગટ થવાનું છે નહીં થાય. કેમ કે પ્રયોજનભૂત નથી, ખ્યાલ આવે છે ને. હવે સમજો અત્યારના આખી દુનિયાની કેવી પરિસ્થિતિ છે કે અહીંયા અફઘાનિસ્તાનમાં પેલા તાલિબાન વાળા આવી ગયા, પછી અમેરિકામાં ઓલું એ લોકો આમ કરી નાખ્યું, ઇઝરાયલમાં ઓલા બુસ્ટર ડોઝ ચાલુ કરી નાખ્યા, પછી અહીંયા ચાઇનામાં આમ થઈ ગયું, અહીંયા આમ થઈ ગયું. હવે તમને ગમે તેટલું આખી દુનિયાનું નોલેજ હોય, એનાથી તમને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે નહીં થાય. કેમ? એ પ્રયોજનભૂત નથી. એટલે તમે ગમે તેટલા મોટા ઇતિહાસકાર હો, તમને ઇતિહાસના બધું જ ખબર હોય, સ્પેનમાં ઓલા સ્પાર્ટન હતા ને, ઇજિપ્તમાં ઓલા મમ્મી બધા થઈ ગયા ને, આપણે ઇન્ડિયામાં બધી આ સંસ્કૃતિ થઈ ગઈ, મુગલો થઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું, એનાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય? કેમ ન થાય? કેમ કે પ્રયોજનભૂત નથી. ખ્યાલ આવે ને? આપણે હવે અક્ષયભાઈ, આપણે બિલ્ડિંગની બાબતમાં ગમે તેટલું આપણને જ્ઞાન હોય કે આનું આની સ્ટ્રેન્થ કેટલી, આ મટીરિયલ કેટલું સારું, ઓલું મટીરિયલ કેટલું સારું, કેના માટે કયું વધારે ચૂઝ કરવું, એ બધું, એનાથી સમ્યક દર્શન ન થાય. કેમ ન થાય? કેમ કે એ વસ્તુ, એ જ્ઞાન આના માટે પ્રયોજનભૂત નથી. તો જ્ઞાનની બહુ જરૂરત જ નથી, પણ જેટલું જ્ઞાન છે એનાથી સાચું જાણવાની જરૂરત છે. ખ્યાલ આવ્યો ને? આપણને આપણી બધા પાસે એટલું જ્ઞાન છે સોલિડ કે ઓલી વસ્તુ આપણે જે જાણીએ સાત તત્વો અને એનો નિર્ણય કરીએ તો આપણને બધાને સમ્યક દર્શન થઈ શકે એમ છે. પણ ખાલી જે આપણે અત્યારના આપણો મેજોરિટી ટાઈમ જેમાં જાય છે એ વસ્તુ પ્રયોજનભૂત નથી. જેવી રીતે આપણે બિઝનેસ કરતા હોઈએ, સમજો આપણી કરિયાણાની દુકાન છે, સમજો તો એક્ચ્યુઅલ પ્રોફિટ એનાથી થાય કે ભાઈ આપણે માલ લાવ્યા અને એને થોડો પ્રોફિટમાં માલ વેચ્યો, બરાબર. હવે એના સિવાય આખો દિવસ કરિયાણાની દુકાનમાં હું બસ પેલા માલને ઓર્ગેનાઇઝ કરતો રહું, અહીંયાથી આમ ઓર્ગેનાઇઝ કર્યું, પછી સીઝન થોડી બદલાય એટલે આગળનું પાછળ કર્યું, પાછળનું આગળ કર્યું, પેલાને તડકામાં મૂક્યા, કામ તો કેટલું બધું કર્યું ને, પ્રોફિટ કેટલો થયો? કાંઈ નહીં. કેમ કે પ્રયોજનભૂત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અહીંયા શું કહેજો, આ પ્રયોજનભૂત તત્વને જીવ યથાર્થ જાણે તો લાભ શું થાય? લાભ એ થાય કે આ જાણે તો જ એને સાચા સુખની પ્રાપ્તિ થાય, તો જ એનું પ્રયોજન સધાય. એના સિવાય બાકી ગમે તે કરે ને, એનાથી કાંઈ ફાયદો ન થાય. ખ્યાલ આવે છે કે નહીં? આપણે હવે સમજો કે આપણા દિનચર્યા, હવે થોડું વધારે અંદર ઘૂસીએ ને, અત્યારથી બહારની વાત, આપણે થોડું આપણા દિનચર્યામાં રોજ સવારના સરસ મજાની પૂજા કરીએ, અભિષેક કરીએ, પૂજા કરીએ, રોજ પછી ગુરુદેવશ્રીનું તત્વ સાંભળીએ, એના પછી બીજું પ્રવચન સાંભળીએ, એના પછી ત્રીજું પ્રવચન સાંભળીએ, કંઈક સરસ મજાની સ્ટોરી વાંચીએ, આ ત્રણ લોકનું સ્વરૂપ સમજીએ, કેવળ જ્ઞાનનું સ્વરૂપ, હમણાં સવારે હમણાં વાત થતી ને, એલું કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિક્ષેદ કેટલા ને બધું જરા વ્યવસ્થિત સમજીએ. પણ જે હું આત્મા છું એનું સ્વરૂપ ન સમજીએ, પોતાના અનંત ગુણોને ન સમજીએ, એનો વિચાર જ ન કરીએ, અને બસ જો નરકમાં આટલા જીવ, એમાં આટલી પૃથ્વી, દેવમાં આટલા વિમાનો, એમાં આટલા પટલો, એ પ્રયોજનભૂત નથી. પ્રયોજનભૂત નથી એટલે જો વૈરાગ્ય બધાથી ઉત્પન્ન થાય છે ચારે અનુયોગથી, પણ એ ચારે અનુયોગથી જે વૈરાગ્ય ઉત્પન્ન થયું એનાથી પછી જે મૂળભૂત આત્માના સુધી તો પહોંચવાનું હતું ને, ત્યાં સુધી પહોંચ્યા ને, તો એનાથી સમ્યક દર્શન ન થાય. જીવનું પ્રયોજન તેનાથી સધાય? ઇવેન્ચ્યુઅલી જો આ ચાર વસ્તુથી જીવને ધર્મ થાય. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છે. જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો? આ મોક્ષ માર્ગ પ્રકાશક માંથી છે, એના નવમા અધિકાર માંથી છે. બહુ સરસ આખી ચર્ચા છે, આમાં આપણી પાસે ટાઈમ નથી, પણ એમાં આ ચાર ક્રમ બતાવીને એના પછી ઘણા ઉલટ પુલટ સવાલ પૂછીને કે આ ચાર જ કેમ, પહેલા આ કેમ, પછી આ કેમ નહીં. અહીંયા કે છે સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ, પહેલા તો કે જૈન ધર્મ સિવાય તમે એમ કહો છો કે કોઈને સમ્યક દર્શન ન થઈ શકે? આમાં લખેલું છે કે તમે કહો સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ સમજે એને સમ્યક દર્શન થાય, તો એનો મતલબ એમ કે જે જૈન ન હોય એને સમ્યક દર્શન ન થાય? એટલે ત્યાં બધા આન્સર્સ બહુ સરસ આપ્યા છે, તમે વાંચજો. એમ કે ગમે તે ધર્મ વાળા હોય એને સમ્યક દર્શન થઈ શકે, પણ પહેલા એને આ સાચા દેવશાસ્ત્ર ગુરુ આવા જોઈએ એવો નિર્ણય હોવો જોઈએ. વિશેષ ચર્ચા એ આપણે એમાં નથી જતા. જો 143 જીવને ધર્મ સમજવા માટે ક્રમ શો. પહેલું, પ્રથમ તો પરીક્ષા વડે કુગુરુ સોરી કુદેવ કુગુરુ અને કુધર્મ ની માન્યતા છોડી અર્યંતાદિક નું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન કરતા ગ્રહિત મિથ્યાત્વ નો અભાવ થાય. સૌથી પહેલો છે આ ક્રમ કીધો છે. જો કેટલું સ્પેસિફિકલી કે આનો ક્રમ શું, કે પહેલા આ હોવું જોઈએ. આપણે આગળ પણ વાંચશું, બહુ સરસ છે. જો પછી સેકન્ડ પોઈન્ટ, પછી જીન મતમાં કહેલા જીવાદી તત્વ નો વિચાર કરવો. જો વિચાર કરવો, આ ટોડરમલજી ની સ્પેશિયાલિટી શું છે કે ખાલી એમના વાક્ય વાંચીને ઇન્ટરપ્રેટ ન કરવા, એને એક એક વર્ડ વાંચીને ઇન્ટરપ્રેટ કરવાના. અહીંયા એમ નથી લખ્યું કે સાત તત્વોનો ખાલી સ્વરૂપ વાંચવું સમજવું, એના પર વિચાર કરવો, તેના નામ લક્ષણ આદિ શીખવા. જો શીખવા, શું શીખવા કે ભાઈ એના નામ અને લક્ષણ શીખવા, એ એટલું એ ઇનફ છે. કારણ કે એના અભ્યાસથી તત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. આ તત્વ શ્રદ્ધાથી જ જીવને સમ્યક દર્શન થાય. આપણે આમાં લખ્યું છે ને મોક્ષશાસ્ત્રમાં, તત્વ શ્રદ્ધાન સમ્યક દર્શન. કહીજો આગળ, પછી સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે. સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે. ભાસે એટલે શું? ભાષે એટલે અનુભવમાં આવે, એ આપણને ફીલ થાય તેવા વિચાર કર્યા કરવા. તેવા વિચાર કરવાની, તેવા વિચાર કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. અને ચોથું, ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. જો લેંગ્વેજ પણ એમની જુઓ, સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કર્યા કરવો એટલે ઇટ ઇઝ એક્શન ઓરિયન્ટેડ, કે આપણે કરવો બરાબર. અને પછી જો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ કરો એમ ન લખ્યું, પ્રાપ્તિ થાય છે. કેમ કે જીવનું કર્તવ્ય તો ખાલી તત્વ વિચાર અને આત્મતત્વનો વિચાર જ છે. સમ્યક દર્શન જીવ કરી શકતો નથી, સમ્યક દર્શન થાય છે. જીવ જયારે આત્માનો વિચાર કરે ને, તો એ ઓટોમેટિકલી વિચાર પણ બંધ થઈને એનું જે એનું જ્ઞાન હોય ને, એ સીધું આત્મામાં ઢળે, એમાં લીન થઈ જાય, અને એને સમ્યક દર્શન કહેવાય. એવી પરિસ્થિતિ બને છે ઓટોમેટિકલી, બરાબર. એટલે અહીંયા શું કીધું, ધર્મને સમજવાનો ક્રમ શું, તો આ ચાર ક્રમ કીધો. હવે જો આગળનો પેરેગ્રાફ પણ વાંચીએ, પછી ચર્ચા કરીએ. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી. એ પ્રમાણે અનુક્રમથી, એટલે ચારને અંગીકાર કરી, પછી તેમાંથી કોઈ વેળા દેવાદિકના વિચારમાં, કોઈ વેળા તત્વના વિચારમાં, કોઈ વેળા સ્વપરના વિચારમાં, અને કોઈ વેળા આત્મ વિચારમાં ઉપયોગને લગાવવો. ઉપયોગને લગાવો. આ બધી પરિસ્થિતિ ક્યારે બને છે? હજી સમ્યક્ત્વની પહેલા. જો હવે આગળ કહેશે, એ પ્રમાણે અભ્યાસથી દર્શન મો મંદ થતો જાય. હજી થતો જાય છે, એટલે હજી સમ્યક તો થયું નથી, પણ જીવે સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ વાંચ્યું, સમજ્યા, નિર્ણય કર્યો કે ના આ આવું જ હોવું જોઈએ, બરાબર. એવો દ્રઢ અંદરથી વિશ્વાસ બેસી ગયો કે નહીં આવા જ હોવા જોઈએ. પછી સાત તત્વની પરિભાષાઓને નામ આદિ શીખ્યા અને તત્વનો વિચાર કર્યો. એ વિચાર કરીને પણ નિર્ણય થયો કે ના આ આવું જ હોવું જોઈએ, બરાબર. એટલે આવું જ છે, વસ્તુનું સ્વરૂપ આવું જ છે. જેવી રીતના ગુરુદેવ કહે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો એ આપણને અંદરથી બેઠું કે નહીં કે ના આવું જ છે રિયલી. એ બેસ્યા પછી હવે સ્વ પરના ભિન્નનો વિચાર કર્યા કરવો અને આત્મતત્વનો વિચાર કર્યા કરવો, અને પછી આ ચારેયને વારાફરતી ફરાવી ફરાવીને વિચાર કર્યા કરવો. આનાથી દર્શનમાં મંદ પડતો જાય છે, અને જીવ તે પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. આ પંડિત ટોડરમલજીની એની એમ કહે ને, એમની લેંગ્વેજનું યુઝેજ ઇઝ સો પરફેક્ટ. એક એક શબ્દ નો યુઝેજ સો પરફેક્ટ કે આપણને એ સેન્ટેન્સ માંથી પણ આપણને ઘણા બધા મીનિંગ આપણને ખબર પડે. આપણે બોલવામાં શું હજી આમતેમ આમતેમ વાક્ય થઈ જાય, ક્યારેક કંઈક બોલવું હોય ને કંઈક બીજું બોલાઈ જાય, અથવા લખવામાં પણ આપણે ભૂલ થઈ જાય, પણ એમના લેંગ્વેજ સો પરફેક્ટ. આપણે ઘણી જગ્યાએ કમ્પેર કરીએ ને તો બે પેજ પહેલા એક એક્ઝામ્પલ આપ્યું હોય અને ભાઈ બે પેજ પછી એક સિદ્ધાંત કે, અને એક્ઝામ્પલમાં સપોઝ ચાર પાંચ પોઈન્ટ કીધા હોય તો સિદ્ધાંતમાં પણ ચાર પાંચ પોઈન્ટ હોય અને એ એક એક પોઈન્ટ પાછા કોરિલેટ થાય એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ. એટલે રિયલી આ મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે ને એકવાર જાતે વાંચવા જેવો, કોઈ કોઈ વાંચે અને આપણે સાંભળીએ એમાંથી ન બેસે, એ જાતે વાંચવાથી બેસે. ચાલો આપણે અહીંયા શું વાત ચાલે છે કે ધર્મને સમજવાનો, એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો ક્રમ શું, તો ચાર વસ્તુ કીધી. આ ચાર વસ્તુને આપણે એવું કહે ને ગળથૂથીથી બાંધી લેવા જેવું છે કે આ જ ક્રમમાં અને આવી રીતના જ વસ્તુનો નિર્ણય થાય છે. પછી ગમે તે હવે તિર્યંજ ગતિનો જીવ હોય તો એને ક્યાં દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય થાય? તિર્યંજમાં સમ્યક દર્શન થાય કે નહીં, નરકમાં સમ્યક દર્શન થાય કે નહીં, ત્યાં ક્યાં કોઈ દેવશાસ્ત્ર ગુરુ છે કે કોઈ ઉપદેશ આપવા જાય, તો કેવી રીતના થાય? જો ત્યાં એક સંસ્કાર તો જૂના છે બરાબર, પણ ત્યાં પણ જયારે સમ્યક તો થાય એની પહેલા જે વસ્તુ સ્વરૂપનો નિર્ણય થયો તો એ વસ્તુ સ્વરૂપના નિર્ણયમાં જ, એવા નિર્ણયમાં જ એ બધા ચારે ચાર સ્ટેપ એક સાથે આવી જાય. જેવી રીતના એ તિર્યંશ ને કોઈ સાત તત્વના નામનો ખ્યાલ નથી, પણ અંદરથી એક ફિલિંગ આવી ને કે એની જે આ જાણનાર દેખનાર વસ્તુ કંઈક જુદી છે અને આ શરીરને જે કાંટો વાગ્યો એ વસ્તુ કંઈક જુદી છે, એવી અંદરથી એને જે ફિલિંગ આવે છે તો એ ફિલિંગમાં જે નિર્ણય કરી લે છે કે ના આવી વસ્તુમાં જે સર્વોત્કૃષ્ટ હોય એ જ ભગવાન હોવા જોઈએ. એમને કોઈ સિમંદર ભગવાન કે મહાવીર ભગવાનના નામ નથી ખબર તિર્યંશને કે નારકીઓને, પણ અંદરથી જે એ ભાવભાષણ જે એમને થાય છે આ શરીર જુદું આત્મા જુદો અને આત્મામાં જે સૌથી ઉત્કૃષ્ટ હોય એ ભગવાન, બસ એમાં એનો દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય આવી જાય, એમાં એનો સાત તત્વનો નિર્ણય આવી જાય છે. સાત તત્વનો નિર્ણય કહો દેવશાસ્ત્ર ગુરુનો કહો, એક જ છે ને, મોક્ષ એટલે દેવ, સંવર્ણિજા એટલે ગુરુ, અને સાતેવ તત્વનું જ્ઞાન એટલે શાસ્ત્ર, બધું આવી ગયું એમાં છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન એ પણ એને આવી જાય છે તિર્યંશને. આટલું કરતા કેટલો ટાઈમ લાગે? આ ચાર વસ્તુ આપણે કીધી ને, આપણે કેટલા વર્ષથી દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય કરીએ છીએ? મહાવીર ભગવાનના જીવને પેલા મુનિરાજ આવ્યા, ચારણ વૃદ્ધિધારી મુનિરાજ સામે આવ્યા, એની પહેલા કઈ માંસ ખાતા હતા ને પેલા હરણનો શિકાર કરીને, તો ત્યારે તો નિર્ણય નહીં હોય એમ આપણે કહી શકીએ. હવે એ મુનિરાજ આવ્યા, એમણે શું જોયું શું સાંભળ્યું હશે ભગવાન જાણે એ જીવે, પણ એ અંતરમુહૂર્તમાં એમણે આ ચારે વસ્તુનો નિર્ણય કર્યો, એ તત્વનો નિર્ણય થયો, હું આત્મા છું એવો નિર્ણય થયો, સમ્યક દર્શન પણ થયું, બધું થયું કે નહીં અંતરમુહૂર્તમાં? તો હવે એ જો એ જીવ પણ સંઘની પંચેન્દ્રિય છે, આપણે પણ સંઘની પંચેન્દ્રિય છે, પણ આપણામાં એના કરતા તો વધારે ક્ષયોક્ષમ જ્ઞાન છે કે નહીં? એ પર્યાય કરતા તો વધારે ક્ષયોક્ષમ જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું એ અઘરી વસ્તુ નથી. દુનિયાની સૌથી ઈઝી વસ્તુ હોય ને તો સમ્યક દર્શન પ્રગટ કરવું છે. આવો પહેલા અંદરથી આપણને કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના આ થઈ શકે એવી વસ્તુ, બહુ અઘરી નથી અને સિમ્પલ છે એમ. જો ટીરિયન્સ કરી શકે તો આપણે તો કરી શકીએ ને, ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે સમજો કે શાસ્ત્ર વાંચીએ છીએ બધા, તેમાં કયા નય ને કયા પ્રમાણ ને એની ડિટેલ વિવક્ષા ને એ બધામાં આપણે શું કામ જઈએ છે? કેમ કે આપણું જ્ઞાન એટલું બધું છે ને કે જો એને યુઝ નહીં કરે તો એ આમે એમ ગમે ત્યાં વેડફાઈ જશે, બધા પાપ ભાવમાં જ જશે. એટલે એને કંટ્રોલ કરીને આપણે શાસ્ત્ર જ્ઞાનમાં લગાવીએ છીએ. જો વિચાર કરજો, સપોઝ કોઈ ક્ષયોક્ષમ જ્ઞાન વધારે, ખૂબ વધારે, દેવનું વધારે, દેવનું મનુષ્ય કરતા વધારે, જો વિચાર કરજો, કોઈ વ્યક્તિ હોય રિટાયર્ડ સમજો, એની પાસે કઈ કામ ધંધો નથી. હવે રિટાયર્ડ હોય અને જ્ઞાન તો છે ને, તો ક્યાંય ન લગાવે તો ક્યાં લાગે? એ જ્ઞાન ને ક્યાંય ન લગાવે તો ક્યાં લાગે? ક્યાંક તો લાગે ને. તો જો જીવનું નેચર છે જાણવું, દેખવું, એ તો એનો સ્વભાવ છે ને. જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે, એટલે જ્ઞાન સ્વિચ ઓફ તો થતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક તો લાગશે જ ને. પછી જે દેખાય એમાં લાગે, એટલે આજુબાજુની વસ્તુઓમાં આમ કેમ છે, આમ કેમ નથી. પછી કઈ ઓલા સમાચાર વાંચે તો જો આને આમ કર્યું, જો આને એમ કર્યું, અરે આપણને શું લાગે? આપણે લાસ્ટ ક્લાસમાં પણ વાત થઈ હતી ને કે જૈન ધર્મ એમાં પુણ્ય અને પાપની પરિભાષા શું છે, કે કોઈ ક્રિયાથી કઈ પુણ્ય કે કોઈ ક્રિયાથી પાપ થતું નથી. આપણે હતા ને રાજેશભાઈ, તો પુણ્ય પાપ કરવું એટલે શું, કે ઘરે બેઠા કઈ કર્યા વગર બધાનું ભલું થઈ જાવ, કોઈને કઈ નુકસાન ન થાય, કોઈને કોઈનું મૃત્યુ ન થાય, કોઈને ટેરરિઝમ ન નડે, બધાને ફૂડ મળે. ઘરે બેઠા આવો બધા ભાવ કરો ને તો ઘરે બેઠા પુણ્ય થાય છે. અને ઘરે બેઠા જો આને ઓલા ત્યાં કાશ્મીરમાં ટેરરિસ્ટ આમ કરી નાખ્યું, આપણે તો એને સૈનિકો આમ કરી જ નાખવું જોઈએ. આ ઘરે બેઠા પાપ બાંધેલ કઈ કર્યા વગર, ખ્યાલ આવે છે ને. તો એવી રીતે આ પુણ્ય ને પાપમાં કેમ જીવ જોડાય છે, કેમ કે ક્ષયોક્ષમ જ્ઞાન એટલું બધું છે અને તત્વમાં જોડાતું નથી, તો પછી ક્યાં લાગે? એટલે આ બધામાં જ લાગે ને. આપણા જે દિવ્ય ધ્વનિમાં ચાર અનુયોગ છે ને, હવે મુખ્ય માલ તો બધો દ્રવ્યાનુયોગમાં આપી દીધો, બરાબર છે ને. અને દ્રવ્યાનુયોગમાં પણ તમે ઉપદેશ જુઓ ખરેખર તો, ભલે શાસ્ત્ર આપણા મોટા છે પણ બાકી તમે જોવા જાઓ, એક છઠ્ઠી ગાથામાં અને એક ચૌદમી ગાથામાં આખો માર્ગ એકમાં જ આવી ગયો ને, બધું પતી ગયું, બીજું શું કહેવાનું બાકી રહ્યું? એટલે વિસ્તાર નથી આપણા માર્ગ, મોક્ષ માર્ગ બહુ સિમ્પલ છે, એમાં વિસ્તાર નથી. પણ તો બાકીના અનુયોગ તો એ કેમ કીધા, જે ઘણું બધું વિસ્તાર વાળું ને આટલું ઇલાબરેટ છે. કેમ કે જે ક્ષયોક્ષમ વાળા જીવ હોય એને વિસ્તાર નહીં મળે તો મગજ ક્યાં લગાવશે? પછી પાપ ભાવોમાં લાગે છે, ખ્યાલ આવે ને. આપણા માટે એટલે જ આ બધા અનુયોગ વાંચવા વેરી ઇમ્પોર્ટન્ટ, નહીં તો શું થાય કે આપણું મગજ કાટ થઈ જાય, બીજા બધામાં લાગે અને નકામાં પાપ ભાવ થયા હોય. જ્યારે એ બધા આ બીજા અનુયોગો વાંચીને પણ એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તો ઉલટું દ્રવ્યાનુયોગમાં અધિ વધારે જોડે. પણ નિર્ણય તો ગુરુદેવ શીખે ને કે આજે કરો, કાલે કરો કે અસંખ્યાત વર્ષો પછી કરો, આટલો ચાર પદ છે ને આટલું જ કરવાનો છે. અને એટલો નિર્ણય કરતા અંતર મુહૂર્ત જ લાગે, એનાથી વધારે ટાઈમ લાગતો જ નથી. જીવને ખરેખર સમ્યક્તો પ્રાપ્ત કરવા માટે અંતર મુહૂર્તનો જ કાળ લાગે, એનાથી વધારે ટાઈમ લાગતો જ નથી. હવે ડિસિઝન આપણે લેવાનું છે કે આપણે ક્યારે લેવા માટે તૈયાર છે. સમની પંચેન્દ્રિય પણ બધા પાસે છે કે નહીં, એટલે જાણે કુદરતનું એક એક્ઝામ્પલ આપું, પણ એ તો રેડી છે કે લે ભાઈ, તું સમ્યક્તો લે, તારે ક્યારે જોઈએ છે? કેમ કે જો ગુરુદેવશ્રીનો ઉપદેશ છે આપણી પાસે, જૈન ધર્મમાં ઉત્પન્ન છે, વસ્તુ સ્વરૂપ આટલું ઇઝીલી આમ કે ને કે બધું પકાવીને આપેલું છે, આપણે ખાલી ગળવાનું બાકી છે. તો હવે આપણને ભૂખ ક્યારે લાગી છે કે તમે ગળવા માટે તૈયાર થાવ? બસ એટલો જ ડિફરન્સ છે. એટલે મોક્ષ માર્ગ રેડીમેડ, ઇઝીલી અવેલેબલ. સમ્યક્તો પ્રાપ્ત કરવું એક અંતર્મુહૂર્તનું કામ. ધ કી ક્વેશ્ચન ઇઝ કે વેન આર યુ રેડી ટુ ટેક ઇટ. જો આપણે આ ચાર ક્રમની વાત કરી, સૌથી પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય, સાત તત્વોનો નિર્ણય, સ્વપરનું શ્રદ્ધાન અને આત્માનું શ્રદ્ધાન, બરાબર. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 144, એ ક્રમ ન સ્વીકારે તો શું થાય? એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કઈ ઠેકાણું રહેતું નથી. હવે કોઈ એમ આપણે એમ કે ને કે આત્મા આત્મા તો બધા જ ધર્મો કરે છે, ગુરુદેવ કે ને ઘણા કે આત્મા આત્મા તો બધા જ ધર્મો કહે છે. પણ જો સાચા દેવાદિકનું શ્રદ્ધાન ન હોય, સાચા તત્વ કયા એનું શ્રદ્ધાન ન હોય અને ખાલી હું આત્મા છું એમ કરે એ તો ખાલી કોરું જ્ઞાન અને કોરા શબ્દ થઈ જાય. શુષ્ક જ્ઞાન જે કહેવાય ને, એ જેવો અનુભવ અંદર વૈરાગ્ય પૂર્વ થવો જોઈએ એમ ન થાય. એટલે એનું સાચું દેવાદિકનું શ્રદ્ધાન પણ, સોરી દેવાદિકની માન્યતા પણ કઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે. માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉપર પ્રમાણે કર્યા કરવું જોઈએ. વેલિડેશન પણ આપણને કહે છે કે કેવી રીતના, ક્યારે ખબર પડે કે આપણું બરાબર ક્રમ છે. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય દેટ મીન્સ કે આપણે હજી ઓલામાં કંઈક ગડબડ કરી રહ્યા છે. એટલે ત્યાં સુધી એ પ્રમાણે ફરીથી એફર્ટ કર્યા કરવી પડે. જનરલી શું થાય, આપણે એક પ્રોસેસ લર્ન કરી લીધો હોય ને આપણી લાઈફમાં, પછી એને અનલર્ન કરવું બહુ અઘરું પડે. અને જીવને મિથ્યા તો અનાદિકાળનું છે, હવે એ સંસ્કાર આપણામાં ભરેલા છે, એને અનલર્ન કરીને આ નવું લર્ન કરવું એ બહુ જ અઘરી વસ્તુ છે. આપણે છે ને બહારમાં કાંઈ પણ કરવું હોય ને, અહીંયાથી માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો એ અઘરું નથી, એ ઇઝી છે, ખાલી પ્રેક્ટિસની જરૂરત છે. બરાબર છે કે નહીં? પણ આ જીવની પોતાની જ ઊંધી માન્યતા હોય એને દૂર કરીને હવે સાચી માન્યતા કરવી એ જરા અઘરી વસ્તુ છે. એટલે ત્યાં જીવ અટકેલો છે મેન તો. એટલે એના માટે આ ક્રમ સ્વીકાર ન કરે અને આડું તેડું કરવાની ટ્રાય કરે તો એને ક્યારેય પ્રાપ્ત ન થાય. અને પ્રાપ્ત ન થાય એનો મતલબ હજી કંઈક ને કંઈક ભૂલ કરી રહ્યો છે. એટલે ત્યાં સુધી ક્રમથી ઉપર કયા પ્રમાણે કર્યા કરવું જોઈએ ત્યાં સુધી એ પુરુષાર્થ કર્યા કરવો જોઈએ. ચલો આગળ 145. સાત તત્વની યથાર્થ શ્રદ્ધામાં દેવશાસ્ત્ર ગુરુ, દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેવી રીતના આવી જાય છે? આ તો આપણે વાત છે, ફરીથી વાંચીએ. મોક્ષ તત્વ સર્વજ્ઞ વિકરાગ સ્વભાવ છે, તેના ધારક શ્રી અરિયંત સિદ્ધ છે, તે જ નિર્દોષ દેવ છે. માટે જેને મોક્ષ તત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. જો મોક્ષ તત્વની શ્રદ્ધા, સાચા દેવની શ્રદ્ધા, આ તો ખાલી શબ્દ થયા ને, ખરેખર તો જીવને અંદરથી ભાવોમાં એક ક્લેરિટી હોવી જોઈએ કે કોઈક જીવ જ્યારે પૂર્ણ શુદ્ધ અવસ્થામાં પહોંચે તો એની અવસ્થા કેવી હોય. જેવી રીતના આપણને સોનું હોય, સોનું ઇમ્પ્યોર અવસ્થામાં હોય ત્યારે કેવું હોય અને પ્યોર હોય ત્યારે કેવું હોય એનું આપણને અનુમાન છે ને, આપણને વિઝિબિલિટી છે ને એની. એવી રીતે આ જીવ પણ પ્યોર અવસ્થામાં પહોંચે તો એની હાલત કેવી હોય એનું એક અનુમાન હોવું જોઈએ આપણને. એ અનુમાન જ્યારે આપણું સાચું ઠરે ત્યારે એમ કહેવાય કે સાચા મોક્ષ તત્વની શ્રદ્ધા છે. આ બહુ સરસ ક્વેશ્ચન છે કે જે વસ્તુ જોઈ છે એને આપણે અનુભવ અનુમાન કરી શકે, પણ આત્મા તો ક્યારે જોયો જ નથી, કેમ કે આત્મા દેખાતો નથી. ફરીથી આ મોક્ષના પ્રકાશકમાં એક જગ્યા એમ પણ કહે છે કે જીવને છ દ્રવ્ય છે ને, તો બાકીના ચાર ધર્મ અધર્મ આકાશ કાળ એનાથી કઈ પ્રોબ્લેમ નથી, કેમ કે જીવને કઈ નડતા નથી, કઈ સુખ દુઃખ ઉત્પન્ન કરાવતા નથી. જીવને મેઇન પ્રોબ્લેમ તેનાથી આવે છે કે પૂતગલ, પૂતગલ થી કેમ આવે છે અને બાકીના ચાર થી કેમ નથી આવતો. એટલે ત્યાં આન્સર શું આપ્યો કે જો જીવને જીવ તો દેખાતો નથી, જીવને જીવ તો દેખાતો નથી. જયારે જુએ છે તો આજુબાજુ જેટલું દેખાય છે એ બસ દુઃખ પૂતગલ દેખાય છે. અરીસામાં પણ જોઈએ તો આ દેખાય એ પણ પૂતગલ દેખાય. એટલે પોતે પોતાની ભૂલથી આને જ પોતાનું સ્વરૂપ માની લીધું. બરાબર? એટલે આપણી ભૂલ અનાધિકારથી એ થઈ રહી છે કે જોયાનું દુઃખ છે. ખ્યાલ આવે ને? અનાધિકારથી જે જોયું એ માયનું છે, પણ હવે અંદરથી આપણને એક ફિલિંગમાં આત્મા પકડાય છે કે ત્યાં જે જ્ઞાન થાય છે એ જ્ઞાન હું છું એવું ફિલિંગમાં એક આત્મા પકડાય છે કે હવે આપણું આ આગમ ચક્ષુથી આપણે જોવાનું છે કે એ આત્મા જયારે શુદ્ધ થાય ત્યારે એની કેવી અવસ્થા હોય. એ આગમ ચક્ષુથી જોવાનું કે જેવું ભગવાનનું સ્વરૂપ આ શાસ્ત્રમાં કહ્યું છે એવું આપણે અનુમાનપૂર્વક આપણા જ્ઞાનમાં એવો નિર્ણય કરવો પડશે કે હા જો રિયલ આ જયારે આત્મા પ્યોર થાય તો એની આવી અવસ્થા હોવી જોઈએ. એ રીતના આપતમીમાંસા ગ્રંથ છે ને એમાં એમ કહે છે કે સર્વજ્ઞ ભગવાન છે પહેલા એક રૂપ કરો. મહાવીર ભગવાન સર્વજ્ઞ છે પછી વાત, પહેલા સર્વજ્ઞ જેવી કોઈ એન્ટિટી હોઈ શકે દુનિયામાં પહેલા એક રૂપ કરો. કે કોઈ જીવને આવી રીતના ત્રણ લોક ત્રણ કાળનું જ્ઞાન હોઈ શકે, હાઉ વિલ યુ પ્રૂવ ઇટ? તો એમાં બે કે ત્રણ ગાથા લખી છે કે કેવી રીતના પ્રૂવ થાય. ત્યારે મારો કહેવાનો પોઈન્ટ શું છે કે કોઈ જીવ શુદ્ધ અવસ્થામાં પહોંચે તો આવી રીતના વિતરાગ હોઈ શકે, સર્વજ્ઞ હોઈ શકે, એવું આપણે તત્વ વિચાર દ્વારા આપણને જ પ્રૂવ કરવાનું છે. એનાથી પછી અનુમાન આપણને થાય કે ના જો આવું હોઈ શકે. ખ્યાલ આવે છે ને? એ કેવી રીતના થાય કે એ જેવું સ્વરૂપ ભગવાનનું આત્મા આ શાસ્ત્રમાં કહ્યું છે એવું વાંચીને એના ઉપર ખૂબ વિચાર કરીને કે ના આવું પોસિબલ છે કે નહીં, અને વી હેવ ટુ કન્વિન્સ અવર સેલ્ફ કે ના આવું પોસિબલ છે અને આવું જ હોવું જોઈએ, ત્યારે એને કહેવાય નિર્ણય સાચો કર્યો. તો એ તો આ મોક્ષનો નિર્ણય અથવા દેવનો નિર્ણય, એવી રીતે ધર્મનો નિર્ણય, સંબંધ વિજ્ઞાનનો નિર્ણય. જેવી રીતના ચલો એ તો તમે દેવની વાત કરી ને, બીજો ક્વેશ્ચન હું તમને પૂછું કે આપણે તો અનાધિકારથી ખાલી પાપ ને પુણ્યના જ ભાવ કર્યા છે, તો આ ત્રીજો શુદ્ધ ભાવ સમ્યક્તો ભાવ એ હોઈ શકે કે નહીં કેવી રીતના ખબર પડે? જેવો ભાવ ગુરુદેવે અનુભવ કર્યો છે પણ એ તો એમણે કર્યો ને, મને ખબર નથી, એ તો ખાલી એ કહે છે એટલે હું સાંભળું છું, બરાબર ને? તો મને કેવી રીતના નિર્ણય થાય કે ના એવો ભાવ દુનિયામાં છે? હા, આપણે દુઃખી છે તો સામે સુખરૂપ અવસ્થા હોવી જ જોઈએ, એ હોવી જ જોઈએ. અને કેવી હોય એનું અનુમાન કરી જે શાસ્ત્રમાં કેવી છે કે આપ શાસ્ત્રમાં એ સ્વાનુભવની ક્ષણનું વર્ણન કરે ને આ રહસ્યપૂર્ણ જીતીમાં, કે બધા વિકલ્પ બંધ થઈ જાય, જીવને હવે પોતાના આત્માનો એક નાયક 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 જ થાય, જ્ઞાતા જ્ઞાન જ્ઞે જ્ઞાતા ધ્યાન એ બધું એક થઈ જાય છે, એવું વર્ણન આવે છે ને આ રહસ્યપૂર્ણ જીતીમાં. એ જે કીધું એને આપણે વિચારપૂર્વક આપણા અનુમાનમાં બેસાડવું પડશે કે ના આવી અનુભવની ક્ષણ હોઈ શકે, એને કહેવાય સાચો તત્વનો નિર્ણય. નહીં તો ખાલી બુકનું જ્ઞાન થઈ ગયું ને. પણ એવું આપણને બેસે કે ના જો આવું છે, અને એવું બેસે તો હવે ભગવાનને નિરંતર એવું છે એવું પણ બેસે, તો આ સાત તત્વનો સાચો નિર્ણય છે. હવે એની બદલે એવું ન કરતા આપણે શું કરીએ, આખો દિવસ આપણે આ સંસારના વિકલ્પોમાં જોડાયેલા છે, એટલે એ આશ્રવ બંધનો નિર્ણય થઈ ગયો, એની સામે આ સંવર નિર્ણયનો નિર્ણય થઈ ગયો. ખ્યાલ આવે ને? એકચ્યુઅલી એ એક જ પોઈન્ટનો નિર્ણય થઈ જાય ને તો સાચો તત્વનો નિર્ણય થાય, જે ખરી નિર્વિકલ્પ અવસ્થા હોઈ શકે છે. અને એ હોઈ શકે તો કેવી હોવી જોઈએ એવું આપણા જ્ઞાનમાં બેસવું જોઈએ. ખ્યાલ આવે ને? એને એને સાચો સંવરનો નિર્ણય, આ સાત તત્વનો નિર્ણય એવી રીતના આપણે કરવો જોઈએ. એટલે આ મોક્ષના પ્રકાશન જો આપણે બે ત્રણ ક્લાસ પહેલા વાંચેલું, ફરીથી ઓલું જ પેજ કાઢીએ, 126 ક્વેશ્ચન નો છે, 126 ક્વેશ્ચન નો છેલ્લો પેરેગ્રાફ. જીવનું ખરું કર્તવ્ય શું? આપણે કરવાનું શું? એકચ્યુઅલી આપણે કહીએ ને કે ધર્મ કરવો છે, પ્રયોજનભૂત તત્વનો નિર્ણય કરવો છે, સાચું સુખ પ્રાપ્ત કરવું છે, તો એકચ્યુઅલી કરવાનું શું આપણે? કેમ કે અડધી વસ્તુ તો ઓટોમેટિકલી થાય છે, આપણે જોઈએ ને, સમ્યક તો એની જાતે થાય છે, નિર્વિકલ્પ દશા એની જાતે આવે છે. તો આપણે શું કરવાનું? જો અહીંયા 126 નો લાસ્ટ પેરેગ્રાફ નીચે, હા જો આ જીવનું કર્તવ્ય મળ્યું, જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. આપણે જીવે ખરેખર કરવાનું શું કે આ શાસ્ત્રમાં જે આત્માનું સ્વરૂપ કહ્યું છે, જે વસ્તુનું સ્વરૂપ કહ્યું છે, એ વાંચીને એના પર ખૂબ વિચાર ચિંતન મનન કરીને આ વસ્તુ આવી જ છે એમ આપણા નિર્ણયમાં બેસાડવાનું છે. એ જ આપણે કરવાનું, જેટલું વાંચીએ ને કમસે કમ એટલો જ ટાઈમ તત્વ નિર્ણયમાં વિચારમાં હોવો જોઈએ. સમજો, એક કલાક આપણે વાંચીએ તો એક કલાક વિચાર કરવો જોઈએ. એની ગાય ખાય પછી વાગોળે ને તો એને પચે. આપણે ગુરુદેવજી નું પ્રવચન સાંભળ્યું ત્યારે તો ખાધું, પણ હવે એને વાગોળવું પડે. તો ગુરુદેવ તો એક કલાકમાં કેટલું બધું કહી જાય એક કલાકમાં તો કેટલું બધું આવી જાય. પણ હવે જે સિદ્ધાંત એમણે કીધા એ સિદ્ધાંત આપણે પાછું વાંચીને પાછો વિચાર કરીને એના હા આવી રીતના બેસે છે, હા આવી રીતના બેસે છે એમ કરીને એના પર ટાઈમ સ્પેન્ડ કરવો પડે. આપણું કર્તવ્ય તો આટલું છે, અને એકવાર એ નિર્ણય પક્કો થાય તો પછી આપણા વિચાર પણ ઓટોમેટિકલી ડાયરેક્શનમાં ચાલે જ છે, કઈ કરવું પડતું નથી. ઓટોમેટિકલી એ વિચારો આત્માનું સ્વરૂપ વિચાર કરવામાં, ભેદ વિજ્ઞાન કરવામાં એવી રીતના જ ચાલે છે. અને એનાથી પછી સમ્યક તો પણ એ ઓટોમેટિક થાય છે. સમજો આપણે બિઝનેસ નવો ચાલુ કર્યો, કોઈ નવો બિઝનેસ ચાલુ કર્યો તો હવે એને બિઝનેસના વિચાર કેટલા કરવા પડે, જબરદસ્તી કરવા પડતા નથી, થાય છે. કેમ કે જેણે નવું કંઈ કર્યું તો એને તો એન્ઝાયટી હોય ને આખું એનું ધ્યાન એમાં જ હોય, એટલે એને નિરંતર એ વિચાર થયા જ કરે. એવી રીતના જેણે તત્વ નિર્ણય કર્યો એને ઓટોમેટિક આત્માનો વિચાર થાય જ છે, હવે કંઈ કરવું પડતું નથી. એક ઓલા શાસ્ત્રમાં ક્યાંક તો એમ પણ છે ને, સમ્યક તો થયા પછી હજી તો ઘણું બાકી છે ને, હજી અણુવ્રત આવશે, મહાવ્રત આવશે, મુનિ દીક્ષા, અને પછી તો હવે કરવાનું શું, કેટલી મહેનત કરવાની. તો સમ્યક તો થયા પછી મહેનત તો ઘણી થશે પણ કઈ કરવું પડતું નથી. ઓટોમેટિકલી એ જ વિચાર જીવને આવે છે કે હવે આત્માનો અનુભવ કર્યો તો નિરંતર એ જ કરવાનો ભાવ થાય છે. એ ભાવમાં જ જીવની ભૂમિકા વધતી જાય છે અને વધતા વધતા એ મોક્ષને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે? જો આ અત્યાર સુધી આપણે પહોંચ્યા 145. એક થોડું બેકગ્રાઉન્ડ ફરીથી આપી દઉં, કેમ કે આજે ઘણા લોકો નવા છે. આપણે આ પ્રશ્નોત્તર માળાનો 10મો અધિકાર, છેલ્લો અધિકારનો આપણે સ્વાધ્યાય કરીએ. મોક્ષ માર્ગનો અધિકાર છે, મોક્ષ માર્ગનો અધિકાર, અને એની સાથે સાથે આમાં 5 સમવાયનું સ્વરૂપ પણ સાથે કહે છે. અને એક્ઝામ્પલ લીધું છે દ્રવ્યલિંગી મુનિનું, જેણે પણ આનું કમ્પાઇલેશન કર્યું છે. બહુ એક્સલન્ટ, આ મલ્ટીફેસેટેડ કમ્પાઇલેશન છે, કેમ કે વાત છે મોક્ષ માર્ગની, સિદ્ધાંત ઉપાડ્યો છે 5 સમવાય, અને એક્ઝામ્પલ લીધું છે દ્રવ્યલિંગી મુનિરાજનું. અને એમાં એ એક્ઝામ્પલમાં એક એક સમવાય સમજાવતા જાય છે. એટલે આપણે લગભગ 119 ક્વેશ્ચનથી આ 145 સુધી પહોંચ્યા. આટલી વાત 5 સમવાયની છે. તો સૌથી પહેલા કાળલબ્ધિની વાત કરી, તો કાળલબ્ધિમાં 4-5 ક્વેશ્ચનથી કે ભાઈ કાળલબ્ધિ આવશે ત્યારે કાર્ય થશે, તમારે કંઈ કરવાનું જ નથી એમ કરીને ક્રોસ ક્વેશ્ચનિંગ કરીને એક કાળલબ્ધિનું સ્વરૂપ સમજાવ્યું, પછી હોનહારનું સ્વરૂપ સમજાવ્યું, પછી નિમિત્તનું સ્વરૂપ આવ્યું, અને છેલ્લે આ પુરુષાર્થનું સ્વરૂપ આવ્યું. એ મેજોરિટી 126 થી લગભગ 145 બધા પુરુષાર્થ ઉપર જ ક્વેશ્ચન થતા. આ 145 ઉપર આ 5 સમવાયને પૂરા થયા. હવે આ સમ્યક દર્શન, સમ્યક તો કોને કહે છે એમ કરીને નવો ટોપિક શરૂ કરે છે. અહીંયાથી હવે સમ્યક દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ કરીને આખો ટોપિક લેશે. એટલે એના પણ લગભગ 25-30 ક્વેશ્ચન છે. એના પછી જીવના 5 અસાધારણ ભાવ, પછી ગુણસ્થાન એમ કરીને બીજા બધા ટોપિક આ આખા અધિકારમાં એવી રીતના કવર કરે છે. જો હવે આપણે થોડો નવો ટોપિક, કે આપણી પાસે 5 મિનિટ છે, તો આપણે એનું જરાક શરૂઆત કરીએ. સમ્યક્ત્વ કોને કહે છે? જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. જો આ 5 પોઈન્ટ કીધા છે, એમાંથી 5માંથી 4 તો ઓલા જ પોઈન્ટ છે, પહેલાના જ, કે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં દ્રઢ પ્રતીતિ, જીવાદી સાત તત્વની યથાર્થ પ્રતીતિ, સ્વપરનું શ્રદ્ધાંત અને આત્મશ્રદ્ધાંત, તેને સમ્યક્ત્વ કહે છે. અને ઉપર એક પોઈન્ટ ઓલો પહેલો વધારે નાખ્યો, કે જે ગુણની નિર્મળ દશા. જો આ પહેલો પોઈન્ટ સમજવા લાયક છે, થોડો જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય. હવે આ ગુજરાતી લેંગ્વેજ થોડી અઘરી છે, કેમ કે આ પ્રતિભાસ થાય એનું શું મતલબ? આપણે પ્રતિભાસ શબ્દ છે ને જનરલી દર્શન ગુણમાં વાપરીએ. કોઈને ખ્યાલ હોય કે પદાર્થનો એક સામાન્ય પ્રતિભાસ તેને દર્શન કહેવાય છે, અને પદાર્થ નો વિશેષ પ્રતિભાગ તેને જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન દર્શન ચેતના સ્વભાવ હોય ને એમાં દર્શન ગુણ છે. દર્શન ગુણ એટલે શું? એક સામાન્ય ગ્લિમ્પ્સ. જેવી રીતના આપણે સમજો કે ઘરે બેઠા છે, સમજો કમ્પ્યુટર પર કામ કરીએ છીએ અને અચાનક ઘરની બેલ વાગે, તો બેલ વાગે આપણું આખું ધ્યાન ફોકસ અહીંયા છે, અને સડનલી કઈક અવાજ આવે તો આપણને સૌથી પહેલા એક ભાસ થાય ને કઈક થયું, કઈક થયું, અને પછી આપણું જરા ડિટેલમાં થિંકિંગ ચાલે કે શું થયું, અરે આ તો આપણી બેલ વાગી લાગે છે. એ પ્રોસેસને દર્શન અને જ્ઞાન કહેવાય. તો ત્યાં એક અવાજનો સામાન્ય પ્રતિભાસ, એને અચક્ષુ દર્શન કહેવાય છે. હવે અહીંયા કીધું કે શુદ્ધાત્માનો પ્રતિભાસ, અહીંયા પ્રતિભાસને શું સમજ્યું? જો આ પ્રતિભાસ ઓલા દર્શનનો પ્રતિભાસ નથી, આ અહીંયા પ્રતિભાસ એટલે એનો એનો અનુભવ, એનો નિર્ણય. ખ્યાલ આવે ને? જો જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. આપણે જનરલી જેને આ બધા શબ્દોમાં જ ગૂંચવાઈ જઈએ છીએ. આપણને જો અખંડ જ્ઞાયક સ્વભાવ સમજાય, પણ આ પ્રતીતિ થાય, પ્રતીતિનો શું મતલબ? એટલે ફિલિંગમાં શું સમજવું પ્રતીતિ થાય એટલે? ખ્યાલ આવે છે ને? પ્રતીતિ એટલે વિશ્વાસ થાય. આ હું છું, જેવી રીતના હું સોમિલ છું એવો મને કેવો દ્રઢ વિશ્વાસ છે. હું જેવી રીતના હું જયેશભાઈ છું એવો આપણને ક્યારે વિશ્વાસ થાય છે? એવો નથી થતો. કેમ કે આપણા આપણા જ્ઞાનમાં અથવા આપણી શ્રદ્ધામાં એવું ઠોસ બેસેલું છે નાનપણથી કે ભાઈ આ સોમિલ નામની સંજ્ઞા છે, બસ એનાથી તમને બોલાવવામાં આવશે, એવું આપણા ઠોસ બેસી ગયું છે. હવે જેવી રીતના આપણા ઘરમાં પણ ભાઈ બહેન મમ્મી પપ્પા આદિ હોય તો મારા કે એવી આપણી માન્યતા છે, પણ હું છું એવી માન્યતા નથી. આ હું છું એવી માન્યતા કેની સાથે બેઠેલી છે? કે આ શરીર સાથે, આ નામ સાથે, એવી ઠોસ માન્યતા બેઠી છે. એ માન્યતા બદલાઈ, હવે હું ખાલી જ્ઞાયક સ્વભાવ છું એવી માન્યતા અંદરથી થઈ ગઈ. અડધી રાત્રે પણ આપણને ઉઠાડે અને પૂછે કોણ છો, તો હું જ્ઞાયક સ્વભાવ, એવી અંદરથી માન્યતાનો આખો ચેન્જ આવવો, એને પ્રતીતિ કહેવાય. ખ્યાલ આવે છે ને? જેવી રીતના સમજો આપણી યાદદાસ્ત થઈ જાય, એટલે પિક્ચરમાં થાય ને કે કોઈની યાદદાસ્ત થઈ જાય, અને સમજો કે એનું નામ હતું સોમેલ, પણ હવે એને કહેવાય કે ભાઈ જયેશ, તારું નામ હવેથી જયેશ છે. એની યાદદાસ્ત છે ને, કોઈ એને પૂછે તો શું કે? મારું નામ જયેશ છે. તો આ પ્રતીતિ બદલાઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? એવું અંદરથી હું આત્મા છું એવું અંદરથી જયારે આમ બેસે, આખું ટોટલ સ્લિપ થવું જોઈએ, એને દ્રઢ પ્રતીતિ કહેવાય. એ શુદ્ધાત્માનો પ્રતિભાસ કહેવાય. તો તે એ જે ગુણમાં થાય છે એ ગુણમાં સમ્યક્ત્વ કહેવાય છે. ગુણ એટલે અહીંયા, ગુણ એટલે અહીંયા નિર્મળ દશા. જે ગુણની નિર્મળ દશા એટલે શ્રદ્ધા ગુણની નિર્મળ દશા. શ્રદ્ધા ગુણ છે આ સમ્યક દર્શન, એની પર્યાય છે. અહીંયા સમ્યક્ત્વ, એકચ્યુઅલી સમ્યક્ત્વ જે કીધું છે ને, તો સમ્યક્ત્વમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે આવી જાય ખરેખર તો. પણ આ ક્વેશ્ચનના આન્સરમાં એને ખાલી સમ્યક દર્શનના ફોર્મમાં જ લીધું છે. એટલે જે ગુણની એટલે શ્રદ્ધા ગુણની એની નિર્મળ દશા, એટલે કે એની પર્યાયમાં જે આપણી માન્યતા છે, એ માન્યતામાં જે અત્યાર સુધી જે પણ રહેલું છે એ બધો કચરો એ નીકળીને હું શુદ્ધ આત્મા છું એવી માન્યતા જે અંદર બેસે, તો એને સમ્યક્ત્વ કહે છે. આપણા ભાવમાં જેવી રીતના અત્યાર સુધી બેઠેલું છે કે આ હું શરીર છું, હું પુરુષ છું, અથવા હું આ વ્યક્તિ છું, આટલી ઉંમરનો છું, મારું આવું નોલેજ છે, આટલું જ્ઞાન ભરેલું છે, એ મોક્ષના પ્રકાશકમાં કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ઊભી કરી છે. એટલે કે જીવ આ પૂજગલના સ્કંદ અને એમાં પાછા મારા રાગ દ્વેષના પરિણામ, કે હું બહુ મન કશાયું છું કે તીવ્ર કશાયું છું, અને પાછા એમાં મારી ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાય, હું બહુ ઇન્ટેલિજન્ટ છું, હું બહુ બુદ્ધું છું, આ બધું મિક્સ કરીને આપણે આપણા જ્ઞાનમાં એક એવું ઇમેજ ઊભું કર્યું છે કે આ હું છું. ખરેખર એવું નથી. ખરેખર ત્યાં બધા પદાર્થો જુદા જુદા છે, પણ આપણે એવું ઇમેજિનેશન ઊભું કર્યું છે. હવે એ ઇમેજિનેશનને તોડીને આ જીવ શુદ્ધાત્મા હું છું એવી અંદર માન્યતા કરવી એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. જો આની થોડી ચર્ચા કરી, હવે આ ટોપિક ને વધારે વિશેષ આપણે નેક્સ્ટ ક્લાસમાં શીખીએ છીએ.
હે જનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચૈન. જનવાણી કે જ્ઞાન સે તુજે લોકા લોભ, રોવાણી મસ્તક નમો સદા જય તુમ.
બોલો જનવાણી માત.